मंगलम सर्व सर्वे मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलि भद्राद्या जैन धर्मोस्तु मंगलम अज्ञान तिमिरांधाना ज्ञानांजन शलाका चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे महादेव्या कुक्षिरत्नं शब्दजेतरवात्मजं राजचंद्रमहं तत्वलोचन दाय
श्रीमद राजचंद्र ज्ञान मंदिर राजकोट रविवार तारीख 4 जुलाई 2010 श्रीमद राजचंद्र वचनामृत जी क्रमवार पत्र स्वाध्याय पत्रांक 551 अपनो स्वाध्याय चालू छे। श्री जी ने जे आत्म अनुभव कर्यो छे अने पदार्थना स्वरूप साक्षात्कार करी जे निरूपण कर्यो छे ते सर्व मुमुक्षु जीवे परम कल्याण ने अर्थे निश्चय करी विचारवा योग्य छे। जीने कहेला सर्व पदार्थना भावो एक आत्मा प्रगट करवाने अर्थे छे अने मोक्ष मार्गमां प्रवृत्ति बेनी घटे छे। एक आत्मज्ञानीनी अने एक आत्मज्ञानीना आश्रयवाननी एम श्री जीने कह्युं छे 551 पत्रनी अंदर। आपणे आगळना एक एक वाक्यनी अंदर वितराग दर्शनना अद्भुत सिद्धांतोनी सरळ अने सुगम समजण जे परम कृपाळु देवे आपी छे ते अंगेनी आपणे विचारणा करी। हवे इथी आगळ जे छेला बे वाक्यो छे एनो आपणे विचार करीए छे। अहींया वात मूकी छे के श्रीजीने जे आत्म अनुभव कर्यो छे अने पदार्थना स्वरूप साक्षात्कार करी जे निरूपण कर्यु छे ते सर्व मुमुक्षु जीवे परम कल्याणने अर्थे निश्चय करी विचारवा योग्य छे। जे जीनની આપણે ઉપાસના કરીએ છીએ જે જીનને ઓળખવાથી નિજપદ ઓળખાય છે જે જીનના સ્વરૂપમાં અને નિજ સ્વરૂપની અંદર કોઈ ભેદભાવ નથી એવા જીનની મહાનતા એવા જીનની પૂર્ણતા એ શેના આધારે છે તો જીને આત્મ અનુભવ કર્યો છે। આત્માની વાતો કરવી એક વાત છે અને આત્માનો અનુભવ કરવો એ બીજી વાત છે। શ્રી જીને આત્માનો અનુભવ કર્યો છે જે પદાર્થ અરૂપી છે અમૂર્ત છે અદૃશ્ય છે જે અનુભવ સિવાય ઓળખાય એમ નથી કારણ ઇન્દ્રિયાતીત છે દેહાતીત છે। હવે એની ગમે એટલી વાતો કરીએ ગમે તેટલા ચર્ચા કરીએ ગમે તેટલા એના સેમિનાર કરીએ ગમે તેટલી શિબિર કરીએ પણ આત્મા આ એક પણ માર્ગથી પ્રાપ્ય નથી। આત્માનો માર્ગ એ આત્માનો અનુભવ છે આત્માનો સાક્ષાત્કાર છે અને એ સાક્ષાત્કાર કરવો છે જેને એણે આવો સાક્ષાત્કાર જેણે કર્યો છે એવા પુરુષ એમણે જે નિરૂપણ કર્યું છે પદાર્થના સ્વરૂપનું જીનેશ્વર ભગવંતે કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી જગતના સર્વ પદાર્થોનું નિરૂપણ કર્યું છે પદાર્થ જેમ છે તેમ તત્વ દ્રષ્ટિએ યથાર્થ સ્વરૂપ શું છે એ બતાવનાર એ જીનેશ્વર પરમાત્મા છે। પરમાત્માની વાણીમાં એણે આખા જગતને જોયું છે કૃપાળુદેવ કહે છે જે જ્ઞાનથી મહાવીરે આ જગતને જોયું છે તે જ્ઞાન આ જીવમાં પણ વિદ્યમાન છે પણ એનો આવિર્ભાવ થવો જોઈએ આવિર્ભાવ થતો નથી કારણ કે જેનામાં જ્ઞાન છે એ જ્ઞાન સ્વરૂપનો આપણને પરિચય નથી, એ ઓળખવાની આપણને પુરુષાર્થ નથી. તો જીને એ પદાર્થોનું નિરૂપણ કર્યું છે. જીનના આગમની અંદર જુદા જુદા આગમની અંદર જુદા જુદા વિષયો લેવામાં આવ્યા છે અને બધા જ વિષયો આ જગતના તમામ પદાર્થોનું યથાર્થ સ્વરૂપ કેવા પ્રકારે છે એનું નિરૂપણ શ્રી જીને કર્યું છે. અને આચાર્ય ભગવંતોએ, ગીતાર્થ જ્ઞાની પુરુષોએ એ જીનેશ્વર પરમાત્માની વાણીને જુદા જુદા અનુયોગની અંદર વિભાજિત કરીને જગતના જીવોને સમસ્ત લોકનું સ્વરૂપ સમજાય એટલે એનું વિભાજન કર્યું છે. દ્રવ્યાનુયોગ, ચરણ કરણાનું યોગ, ગણિતાનું યોગ અને પ્રથમાનું યોગ, આ રીતે ભગવાનની વાણીનું જુદા જુદા આચાર્યોએ પૃથક્કરણ કર્યું છે. એના ઉપર ભાષ્ય લખ્યા છે, ચૂરણી લખી છે, વિવરણ લખ્યું છે, ટીકાઓ લખી છે. કારણ કે જીનેશ્વરનું તત્વ છે એ થોડું સમજાય એવું નથી. કેવળ તત્વ દ્રષ્ટિથી પદાર્થનું નિરૂપણ કર્યું છે તો જગતના જીવોને કોઈને કોઈ સમજવામાં યુક્તિની આવશ્યકતા છે. જીન પ્રવચન દુર્ગમ્યતા થાકે અતિમતિ માન અવલંબન શ્રી સદગુરુ સુગમ અને સુખ ખાન. પ્રવચન અદભુત છે, પૂર્ણ છે, તત્વનું નિરૂપણ યથાતથ્ય છે. પરંતુ જગતના જીવોને એમની આજની જે મતિનો યોગ છે, આપણી મતિનો યોગ, વિષય કશાય સહિત જે રહ્યા મતિના યોગ પરિણામની વિષમતા તેને યોગ અયોગ. આગમનો યોગ છે પણ અયોગ થાય છે, પરિણામ નથી પ્રાપ્ત થતું. કારણ કે એ સમજવા માટે જે મતિની શુદ્ધતા જોઈએ, ચિત્તની શુદ્ધતા જોઈએ એ નથી, અવરાયેલા છે. વિષય કશાય સહિત જે રહ્યા મતિના યોગ, મતિના યોગ જ્યાં સુધી શુદ્ધ ન થાય ત્યાં સુધી શુદ્ધ તત્વની વાત પણ પરિણત ન થાય આત્મામાં. શુદ્ધ પુરુષનો બોધ મળે, શુદ્ધ બોધ મળે, પણ એની પરિણતિ શુદ્ધ આપણા આત્મામાં થાય નહીં, એની સમજ આપણને મળે નહીં, એની બોધિ આપણને અવળી પડે. કારણ મતિનો યોગ આપણો વિષય કસાય સહિતનો છે, અશુદ્ધ છે. જેમ આપણે કહીએ કે જેનું ચિત્ત ઠેકાણે ન હોય એને ગમે તેટલી વાત સમજાવીએ તો આપણે કહીએ કે એને ઘડ નહીં બેસે, કારણ કે એનું ઠેકાણે નથી. એને સમજવા માટે એની મનોસ્થિતિ જે જોઈએ એ નથી. માનસિકતા જેને આપણે કહીએ છીએ આજના શબ્દમાં, એની માનસિકતા જ નથી સમજવાની. એમ પદાર્થનું તત્વ નિરૂપણ, આ લોકનું સ્વરૂપ અને પ્રત્યેક પદાર્થનું દ્રશ્ય કે અદ્રશ્ય, જળ કે ચેતન, એનું જીનેશ્વર પરમાત્માએ જે સ્વરૂપ બતાવ્યું છે એ સમજવા માટે આ જીવની પાસે મતિની ભૂમિકા નથી. અત્યારે 5 ઇન્દ્રિયો છે અને 6 મન છે, એ મતિ જ્ઞાનના સાધન છે, જેથી કરીને શ્રુત જ્ઞાન પકડાય. આવું પર્યાપ્ત મતિ જ્ઞાન મનુષ્ય જીવનની અંદર એને પ્રાપ્ત થયું છે. મનુષ્ય યોનિમાં 5 ઇન્દ્રિયો અને સંગ્રહ પણ મનનું છે, 6 પર્યાપ્તિ એની પાસે છે, એટલે એ શ્રુતને સમજી શકે. બાકીની યોનિમાં શ્રુત સમજી ન શકાય. તિર્યંચમાં નારકેમાં શું શ્રુતને શું કરવું છે, અહીંયા શ્રુત નહીં સમજે છે. મતિ જ્ઞાનથી શ્રુત જ્ઞાનને પામી શકાય છે. શ્રુત જ્ઞાનમાં શાસ્તા પુરુષોએ પોતાની અનુભવેલી વાતો એ નિરૂપણ કરી છે. શાસ્ત્રમાં બધું છે પણ મારામાં કંઈ નથી, તો લઈને શાસ્ત્ર હાથમાં આવી જશે, નથી આવતું, બોધ સમજાતો નથી, પકડાતો નથી. વાત લખી છે, ગુજરાતીમાં જ લખી છે અને બારાખડીની અંદર જ બધા અક્ષરો છે, 52 અક્ષરની બહાર તો કંઈ છે જ નહીં, છતાં સમજાતું નથી. મતિના યોગ અશુદ્ધ છે. વિશુદ્ધ મતિ વિના વિશુદ્ધ પુરુષોનું, વિશુદ્ધ તત્વનું નિરૂપણ આપણે પામી શકતા નથી. જીને જે આત્મ અનુભવ કર્યો છે અને પદાર્થના સ્વરૂપ સાક્ષાત્કાર કરી જે નિરૂપણ કર્યું છે તે સર્વ મુમુક્ષુ જીવે પરમ કલ્યાણને અર્થે નિશ્ચય કરી વિચારવા યોગ્ય છે. જ્ઞાની પુરુષ કહે છે કે સમજો, જો તત્વને સમજવું હોય તો હવે કોની વાત માનવી અને કોનું બોધ સાંભળવો અને કોના વચનો વિચારવા,
તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું નિર્દોષ નરનું કથન માનો તે હજેણે અનુભવ્યું.
ભાઈ જેને અનુભવ્યું છે, જેને આત્મ અનુભવ કર્યો છે અને પદાર્થનું સ્વરૂપ સાક્ષાત્કાર કરીને લખ્યું છે, તું એનું વાંચને, એનું સાંભળને. પણ સાંભળતા પહેલા મનના પરિણામને શુદ્ધિ કર. સંસારના પદાર્થો પ્રત્યે જે વિષય કસાય છે એનાથી દૂર થા. ચિત્તની શુદ્ધિ કરીને પછી જો આ પરમાત્માનો બોધ તું સાંભળીશ તો તને પદાર્થનું સ્વરૂપ યથા તથ્ય જેમ છે તેમ સમજાશે. જીને કહેલા સર્વ પદાર્થના ભાવો એક આત્મા પ્રગટ કરવાને અર્થે છે. આ જીને જે કંઈ કહ્યું છે, જેટલો ઉપદેશ આપ્યો છે, એના નિમિત્તે જેટલા ગ્રંથો લચાયા છે, જેટલી અનુયોગની રચના થઈ છે, આ બધાનો લક્ષ્ય એક જ છે. અનેક રીતે કહેવાયેલા પદાર્થનું સ્વરૂપ એનો લક્ષ્ય એક જ છે, એક આત્મા પ્રગટ કરવાને અર્થે. અને એકાંત એવો ધર્મ પણ સમ્યક એકાંત એવા સ્વરૂપની પ્રાપ્તિ માટે છે, બાકી કાંઈ હેતુ નથી. પરમ કૃપાળુ દેવે મલુકચંદભાઈને લખ્યું, અનુપચંદ મલુકચંદને ભરૂચના, કે બધું જ છે, ધર્મ અનેકાંતિક છે, બધું જ છે, ઘણું કહ્યું છે, પણ બધું એક જ સમ્યક એકાંત પોતાનો આત્મા પ્રગટ કરવા માટે કહ્યું છે. પ્રત્યેક જીવ આત્મા છે પણ અપ્રગટ છે, તિરોહિત છે, આવૃત છે. સત્તામાં અદ્ભુત શક્તિઓ છે, અનંત જ્ઞાન છે, અનંત દર્શન છે, અનંત ચારિત્ર છે, અનંત વૈર્ય છે, અનંત સુખ છે, પરંતુ બધું જ અવરાયેલું છે. કર્મથી અવરાયેલું છે, જડથી અવરાયેલું છે, અચેતનથી અવરાયેલું છે. અચેતને ચેતનના સ્વરૂપને આવરી લીધું છે. અંદર તો સ્વયં જ્યોતિ છે જ, સૂર્ય છે જ, પ્રગટ છે, પ્રકાશી રહ્યો છે. કોઈ હવે ચિનગારી લગાવવાની જરૂર નથી, સ્વયં જ્યોતિ છે. પરંતુ ઘાતી કર્મના વાદળાઓ એના સ્વરૂપને આવરે છે, એની શક્તિને આવરે છે, એની સત્તાને આવરે છે. અને એને કારણે પદાર્થનું સ્વરૂપ જે યથાર્થ દેખાવું જોઈએ, જેમ ઝાંખું અજવાળું હોય તો પદાર્થનું સ્વરૂપ યથાર્થ ભાસે નહીં, એમ ઘાતી કર્મોથી આવૃત એવું આત્માની શક્તિ અને સ્વરૂપ અત્યારે હોવાને કારણે આપણને પદાર્થનું સ્વરૂપ જેમ છે તેમ ભાસતું નથી. પરંતુ જો એ ઘાતી કર્મો જ્ઞાનાવરણીય દર્શનાવરણીય, એ અંતરાય કર્મ, એ મોહનીય, એ જો દૂર થાય, એ હળવા થાય, એ મંદ થાય, તેમ તેમ આત્મજ્યોતિનો પ્રકાશ વધુ ને વધુ થાય, અને એના એ પ્રકાશના સાનિધ્યની અંદર જગતના પદાર્થોનું દર્શન યથાર્થ થઈ શકે. હેતુ એટલો જ છે, કોઈ પણ સ્વાધ્યાય, કોઈ પણ માર્ગ, કોઈ પણ સંપ્રદાય, કોઈ પણ પ્રરૂપણા, કોઈ પણ ગ્રંથ, કોઈ પણ શાસ્ત્રો, આ બધું અનેકાંતિક છે. જે હોય તે બધાનો લક્ષ્ય એક જ છે. જો આત્મા પ્રગટ ન થયો તો આ બધું નકામું છે. કૃપાળુ દેવે તો બહુ સરસ રીતે કહ્યું છે,
જો હોય પૂર્વ ભણેલ નવપણ જીવને જાણ્યો નહીં તો સર્વતે અજ્ઞાન ભાખ્યું સાક્ષી આગમ છે અહીં.
અરે નવ પૂર્વનો અભ્યાસ કર અને કરાવ બધાને તારા પાંડિત્યથી, બધા જ દર્શનના શાસ્ત્રો ભણ અને ભણાવ. પણ જો આત્મા પ્રગટ ન થયો, જો આત્મા પ્રગટ થવા તરફ લક્ષ્ય ન થયું, જો જીવનો પુરુષાર્થ પોતાના સ્વભાવને પ્રગટ કરવામાં ન જોડી શકાયો તો આ બધી જ માત્ર વાચા જ્ઞાન છે, એથી વિશેષ કંઈ નથી. આ શાસ્ત્રને, આ શાસ્ત્રને આ વાંચ્યું, તે વાંચ્યું, આ આમ દેવું, બધું અનેકાંતિક છે. માર્ગનો નિષેધ નથી. અનંતા જ્ઞાની પુરુષોએ આ સ્વરૂપને અનંત રીતે કહ્યું છે, એમાં કોઈ વાંધો નથી. પણ બધાનું લક્ષ્ય એ છે કે કહેવાયેલું સ્વરૂપ પ્રગટ કરવાનું છે, એના તરફ લક્ષ્ય બંધાવવાનું છે. જીવ આત્મલક્ષી ન બને અને જુદા જુદા વર્ણન સાંભળીને એનો પ્રેમી બની જાય, જગતનું સાંભળીને જગતનો પ્રેમી થાય, અરે રાગનું સાંભળીને રાગનો પ્રેમી થાય, ત્યાગનું સાંભળીને ત્યાગનો પ્રેમી થાય, એ કઈ વસ્તુ ઉપકારી નથી. એને તો રાગ અને ત્યાગ એ બંનેથી ઉપર ઉઠવાનો છે. એવું ઔદાસીન્ય, એવી સમતા, એવો સમભાવ, એવી સમદર્શીપણું જીવનમાં સાધ્ય કરવાનું છે. આ વાક્ય એટલું બધું મહત્વનું છે કે ચારે બાજુ આજે જુદી 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 રીતે એટલી બધી નિરૂપણા ધર્મની થઈ રહી છે, પરંતુ ક્યારેક લાગે કે મૂળ લક્ષ્ય છે ભૂલાઈ ગયો છે. કે ભાઈ શેના માટે કરી રહ્યા છીએ? તો કે છે, જીને કહેલા સર્વ પદાર્થના ભાવો એક આત્મા પ્રગટ કરવાને અર્થે છે. એ જો આત્મા પ્રગટ ન થાય, આત્માનો લક્ષ જો ન બંધાય, એ લક્ષ જો ચૂકી જવાય, તો બાકીનું બધું જ બહુ સરસ, ઉત્કૃષ્ટ અને ઉત્તમ હોવા છતાં આ જીવને સંસાર પરિભ્રમણ સમાપ્ત કરવામાં કોઈ ઉપકારી નથી, કઈ ઉપકારી નથી. આ વાત બેસવી જોઈએ. આ વાત નહીં બેસે ત્યાં સુધી ધર્મના બાહ્ય સ્વરૂપની અંદર આપણે બહુ આકર્ષાઈ જઈશું, પછી ખ્યાલ નહીં આવે કે આમાં આત્માની વાત, તો આત્મા તો છૂટી ગયો, બધું જ રહ્યું, બહુ સરસ વાતો થઈ, પણ આત્મા, આત્મદ્રષ્ટિ, આત્મ પદાર્થનું સ્વરૂપ, આત્માની ઓળખાણ, આત્માના લક્ષણ, આત્માના ગુણ, આત્માનો ધર્મ, એ અદ્રશ્ય અમૂર્ત અરૂપી આ પદાર્થને ઓળખવાની યુક્તિ, એ યુક્તિ તો ન આવી. જો આત્મા ન ઓળખાય તો આગમ શું કામના? આગમની વાત કરી છો કૃપાળુદેવે, નવ પૂર્વ ભેણો છે, બધું જ અજ્ઞાનમાં ખપાવી દીધું એક જ શબ્દની અંદર. તો સર્વતે અજ્ઞાન બાક્યું, સાક્ષી આગમ છે અહીં. આગમોની સાક્ષી હું તમને કહું છું કે છે આ પુરુષ જબરજસ્ત પડકાર કરે છે આજે જગતની અંદર. જીવ આત્મ તત્વથી લાખો ગાંવ દૂર ગયો છે, ગુરુઓ પણ દૂર ગયા છે અને ભાગતા રહ્યા છે, પ્રસિદ્ધિમાં, પ્રચારમાં, નામનાના મોહમાં આત્માથી ક્યાંના ક્યાંય દૂર જાય છે. કેન્દ્રિત થવું જોઈએ લક્ષ. અનાદિકાળથી આ જીવ વિખરાઈ ગયો છે, એનો ઉપયોગ આખા લોકમાં ફરી વળ્યો છે અને અનંત પદાર્થમાં ગયો છે. બધેથી એને પાછો વાળીને, વયાવૃત કરીને એને પોતાના સ્વરૂપમાં કેન્દ્રિત કરવાનો છે. એક્સરસાઇઝ આ કરવાની છે. જે કંઈ 40-50-60 વર્ષનું જીવન મળ્યું છે, એ જીવનની અંદર, અનંત જીવન મરણની અંદર આ ફેલાયેલા ઉપયોગને પાછો વાળવાનો છે. બહુ જગતને જાણ્યું, જગતના સ્વરૂપો બહુ જાણ્યા, એના રંગ બેરંગી, મેઘધનુષના રંગ બહુ જોયા, સંધ્યાના રંગો બહુ જોયા, હવે આત્માનો રંગ પકડવાનો છે. અને એ રંગ અદ્રશ્ય છે, અરૂપી છે, એ અનુભવવાનો છે, એ રંગ પકડવાનો છે. જીને કહેલા સર્વ પદાર્થના ભાવો, જીનવાણીનો એક જ હેતુ છે, આત્મા પ્રગટ કરવાને અર્થે છે. અને એટલા જ માટે બહુ સરસ સૂત્ર આપ્યું હવે આપણને સમજવા માટે કે આપણે મોક્ષ માર્ગમાં છીએ કે નહીં. આપણે માનીએ કે હું અહીંયા છું ને અહીંયા છું ને આનું અનુયાયી છું ને આનું જેનું હોય એનું, તું મોક્ષ માર્ગમાં છો કે નહીં એનું તને સૂત્ર આપ્યું છે પરમ કૃપાળુ દેવ જેવા પરમ જ્ઞાનીએ, કે મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ બે ની ઘટે છે. જીવ સંસારમાં અનંત છે, પણ બે પ્રકારના જીવોની પ્રવૃત્તિ જ મોક્ષ માર્ગમાં ઘટે છે, બે સિવાય ત્રીજાની નહીં. એમાં પહેલું તો કે એક આત્મજ્ઞાનીની, જેને આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું છે એની તમામ પ્રવૃત્તિ આત્માની પૂર્ણતા માટે, આત્માની શુદ્ધતા માટે હવે ચાલી રહી છે. એની આખી દિશા કેવળ જ્ઞાન તરફ છે, એની આખી દિશા અશરીરીપણા ઉપર છે, એની આખી દિશા સિદ્ધપદને પ્રાપ્ત કરવાની છે. મોક્ષ માર્ગમાં એની પ્રવૃત્તિ છે. મોક્ષ એટલે આત્મા અને કર્મનો સદા સર્વથા વિયોગ, જ્યાં એક પણ કર્મનું પરમાણુ આત્માને સ્પર્શતું નથી, એવી જે ઉત્કૃષ્ટ, વિશુદ્ધ, પરમ શુદ્ધ અવસ્થા, સર્વોત્કૃષ્ટ અવસ્થા, એ મોક્ષ. આત્માના પ્રદેશ ઉપરથી અનાદિકાળથી લાગેલા અનંત કર્મોના પુદ્ગલ પરમાણુઓને ખેરવી અને માત્ર આત્મા શુદ્ધ અનાવૃત, એના ઉપર લાગેલા જેટલા આવરણો છે તે બધા ખતમ કરીને આત્માને પરિશુદ્ધ બનાવવો છે. એવા આત્મજ્ઞાનીની પ્રવૃત્તિ હવે મોક્ષ માર્ગમાં છે, કારણ કે એણે આત્મા જાણ્યું છે. એણે આત્મા ઓળખ્યો છે, એણે આત્માના મહાત્મ્યનું વેદન છે, એ આત્માને જાણે છે, જુએ છે અને વેદન કરે છે. જોયું, જાણ્યું અને અનુભવ્યું, આવું જેના ગુણથી જેને આત્માને પકડ્યો છે, આ આત્મજ્ઞાની છે. માત્ર આત્મા વિશે બોલે છે એ આત્મજ્ઞાની નથી, પણ આત્મા જેણે જોયો છે, જાણ્યો છે અને વેદનથી જેણે અનુભવ્યો છે. એક લક્ષણ એવું છે, જોવું ને જાણવું એ વાત કદાચ શબ્દમાં વહી જાય તો કૃપાળુદેવે નવો શબ્દ મૂક્યો છે, વેદનથી જેણે આત્માને જાણ્યો છે, અનુભવ્યો છે. વેદન છે એ અનુભૂતિ સાથે જોડાય છે. પદાર્થ પડ્યા છે, હું મિષ્ટાનને જાણું છું કે સ્વીટ છે, આ મીઠાઈ કેટલી સરસ છે, આ ફરસાણ કેટલું સરસ છે. જોયું જાણ્યું, મારું બધું જ્ઞાન, ભૂતકાળ, અનુભવ બધો એમાં કામ કરશે, પણ વેદનથી હું જાણું જ્યારે, ત્યારે અનુભવ પડે છે કે આ મીઠાઈ ખાધી અને હું કહું કે આ સાચી છે, આ બરોબર નથી, આ બરોબર છે, આ સાચું છે, આ સાચું નથી. વેદન, આત્માનું વેદન આ જ્ઞાનીઓ કરે છે, જુએ છે, જાણે છે અને વેદન કરે છે. લક્ષણથી જાણે, ગુણથી જાણે, ધર્મથી જાણે અને પછી વેદનથી અનુભવે. આત્માનું વેદન ગુણ શાંતિ છે, આત્માનું વેદન ગુણ પ્રસન્નતા છે, આત્માનો વેદન ગુણ આનંદ છે, પરમાનંદ. હર કોઈ પરિસ્થિતિની અંદર એને ક્યાંય કશાય પરિણામ નથી એક પણ પ્રકારનો. આ એની આત્માનો વેદન ગુણ છે, કેમકે આત્મા વેદી રહ્યા છે. પ્રત્યેક પળે સમતા છે, વાત બહુ મૂકી છે અપૂર્વ અવસરમાં, પણ અહીંયા આપણે ટૂંકાવીશું વાત. બહુ ઉપસર્ગ કરતા પ્રત્યેની જે આખી ગાથા છે, ત્યાર પછીની ગાથા છે, આ બધી ગાથાઓ એ વેદી રહ્યા છે. કોઈ પણ પરિણામ એને ચલિત કરી શકતું નથી. ઘાતકી અને એવા જંગલી પ્રાણીઓની વચ્ચે પણ એને મનનો ક્ષોભ નથી, એનું મન જરાય ચલિત નથી, વિક્ષેપ નથી, સ્થિર છે, અડોલ છે, કારણ કે આત્માનું વેદન છે. આવું વેદન એટલું સ્પષ્ટ છે એટલે એમાં નિર્ભીકતા છે, અભય પ્રગટે છે. અને જેને અભય પ્રગટે છે એને પછી કોઈ પણ પ્રકારના ભય ક્યાં રહે છે, સંસારમાં ડર ક્યાં રહે છે, ભીતિ કોની અને શેની, શું કામ. એ કહે છે, એક આત્મજ્ઞાની નહીં સાહેબ, બીજા કોઈ ખરા કે નહીં મોક્ષ માર્ગમાં, કે માત્ર આત્મજ્ઞાન થયું હોય એ જોઈ બાકીના શું કરે, તો છે બીજી પ્રકૃતિ વાળા, બીજો પ્રકાર છે. અને એક આત્મજ્ઞાનીના આશ્રયવાનની એમ શ્રીજીને કહ્યું છે. શ્રીમદ રાજચંદ્ર કહે છે એમ નથી લખ્યું, હું કહું છું એમ નથી કીધું, જિનેશ્વર ભગવાને કહ્યું છે. આ ભાગ પાડ્યા છે, આ વિભાજન કર્યું છે જિનેશ્વર પરમાત્માએ કર્યું છે, સર્વજ્ઞ અરિહંત પરમાત્માએ કર્યું છે, તીર્થંકર પરમાત્માએ કર્યું છે, કે બે જ પ્રકારના જીવોની પ્રવૃત્તિ મોક્ષ માર્ગમાં હોય, એક આત્મજ્ઞાનીની અને બીજો આત્મજ્ઞાનીના આશ્રયવાન. એને આશ્રય હોય કેનો હોય, આત્મજ્ઞાનીનો હોય. આત્મજ્ઞાની કોણ, જેણે આત્માને જોયો છે, જાણ્યો છે અને વેદનથી અનુભવ્યો છે. એ ગુણ લક્ષણ અને વેદનથી આત્માને જાણે છે. આવા પુરુષનો આશ્રય જેણે કર્યો છે એને મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ ઘટે છે એમ શ્રીજીને કહ્યું છે. આત્મા સાંભળવો, વિચારવો, નિધિ ધ્યાસવો, અનુભવવો એવી એક વેદની શ્રુતિ છે. અર્થાત જો એક એ જ પ્રવૃત્તિ કરવામાં આવે તો જીવ તરી પાર પામે એવું લાગે છે. બાકી તો માત્ર કોઈ શ્રી તીર્થંકર જેવા જ્ઞાની વિના સર્વને આ પ્રવૃત્તિ કરતા કલ્યાણનો વિચાર કરવો અને નિશ્ચય થવો તથા આત્મસ્વસ્થતા થવી દુર્લભ છે, એ જ વિનંતી. બિલકુલ વાસ્તવિક વાત, કોઈ સ્વપ્નવાદ નહીં, કોઈ આદર્શવાદ નહીં, કોઈ ઘેલછા નહીં, કોઈ સેકચલીના વિચારો નહીં. બહુ સ્પષ્ટ કે જો આત્માને પાર પામવો હોય તો આત્માને ઓળખા વિના આ સંસાર સાગરથી પાર પામી શકાય એમ નથી. અને આત્માની મુક્તિ કરવી છે, મુક્તિ કોની, મોક્ષ કોનો, આત્માનો. તો આત્મતત્વને જાણવો છે, આત્માની મુક્તિ કરવી છે તો આત્માને ઓળખા વિના કોની મુક્તિ કરીશ તું? આત્માને ઓળખા વિના મુક્તિ કોની કરીશ? એટલો સરસ સચોટ કહ્યું છે કે આત્માને ઓળખવા માટે આત્માના પરિચય થવું. કૃપાળુદેવે લખ્યું છે એક પત્રમાં કે આત્માને ઓળખવો હોય તો આત્માના પરિચય થવું. પર વસ્તુના ત્યાગી થવું એટલે આત્માને જ પરિચય કરો, બાકીનું છોડી દેવું. હવે આત્માના પરિચય થવું છે તો એની રીત આપી છે કે આત્માના પરિચય કેવી રીતે થવું. તો કે છે આત્મા સાંભળવો, આત્મા સાંભળવો જો કરી, આત્મા સાંભળવો એટલે આત્મા વિશે સાંભળવું, આત્મા સંબંધિત સાંભળવું. શું સાંભળવું? તો આત્મા અરૂપી છે માટે જ્ઞાનીઓ એના લક્ષણ બતાવે છે. કોઈ પણ અરૂપી પદાર્થને ઓળખવા માટે એના લક્ષણ હોય, પછી એના ગુણ હોય, અને પછી એનું વેદન હોય. તો પેલા સાંભળવો, આત્માના લક્ષણથી આત્માને ઓળખવા પ્રયત્ન કરવો. તો લક્ષણ પેલા તો સાંભળ કે આત્માના લક્ષણ શું છે. જે પદાર્થ મારે પ્રાપ્ત કરવો છે, જે પદાર્થની મુક્તિ માટે મારું આ બધું આયોજન છે, એ પદાર્થનું ઓળખાણ મારે કરવું છે. આત્માને ઓળખા વિના આ કેવી રીતે ભવ સંસાર કરી શકાય? સામાન્ય ભજનોની અંદર, લોક ભજન જેને આપણે કહીએ, જેનું કોઈ બીજું વ્યવહારિક જ્ઞાન હોતું જ નથી, એવી ગંગા સતી હોય કે સૌરાષ્ટ્રના ગામડે ગામડે સંત સતીઓના ભજનમાં, આત્માને ઓળખ્યા વિના રે ભવની ચોરાસી નહીં તડે રે. અરે આત્માને ઓળખ્યા વિના ચોરાસીના ફેરા નહીં ટળે. એક ભજનમાં એક ઝૂંપડીમાં બેઠો એક ખેતરની અંદર માણસ ગાજ, આ દેશની સંસ્કૃતિમાં રોમે રોમમાં શ્વાસે શ્વાસમાં ખ્યાલ છે કે ધર્મ આત્મા સંબંધિત છે, મુક્તિ આત્માની થવી જોઈએ. આત્માને ઓળખાણ નથી તો આ ભવ ચોરાસી ટળશે નહીં, તારું નહીં ટળે. આવી સાદી સમજ. આત્માને સાંભળવો, આપણે એટલું બધું સાંભળીએ છીએ પણ આત્મા સંબંધી ઓછું સાંભળીએ છીએ. આત્માને સાંભળો, જીવના લક્ષણ. સમતા રમતા ઉરદતા જ્ઞાયકતા સુખભાસ વેદકતા ચૈતન્યતા એ સબ જીવ વિલાસ. ભાઈ આ બધા એના લક્ષણો છે, બાહ્યથી ઓળખાય એવા લક્ષણો છે. એના ગુણો છે, અનંત ગુણો છે. અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાધ સ્વરૂપ શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખ ધામ. બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ. આ બધા એના ગુણ છે, અનંત જ્ઞાન, અનંત દર્શન, શુદ્ધ છે, બુદ્ધ છે, સ્વયં જ્યોતિ, સુખનું ધામ છે. સુખ ધામ અનંત સુસંત ચહી દિન રાત્ર રહે તદ ધ્યાન મહી પર શાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદતે વરતે જયતે પ્રણમુ પદતે વરતે જયતે. સુખનું ધામ છે, અનંત સુખનું ધામ છે, પરમ શાંતિનું ધામ છે. પર શાંતિ અનંત સુધામય પૂર્ણ કામતા, કોઈ ક્ષુધા તૃષાના પછી કોઈ કર્મ આવશે નહીં. પરમ તુષ્ટિકરણ સંતોષ પૂર્ણ કામ કૃતકૃત્ય કૃતાર્થ એવું આ સંતો પણ જેના ધ્યાનમાં દિવસ ને રાત રહે છે એવું આ આત્માનું પદ. એ પદને પ્રાપ્ત કરવા માટે આત્માને સાંભળવો. આ બધું સાંભળ્યા પછી, સાંભળી લીધું અમે, હવે અમને તો મોઢે થઈ ગયું સાહેબ, તમે કહો તો આત્માના લક્ષણો, કયો તો ગુણો અને કેટલા બોલી જઈએ, બોલો કહો. તો બીજું હું કહું, વિચારવો. આત્મા સાંભળવો પછી આત્મા, આત્મા માટે શું વિચાર્યું? છોકરો લેસન સાંભળે પછી ઘરે જઈને કર્યો નહીં કઈ, તો હોમવર્ક ની અંદર મળ્યું હોય પછી બીજે દી કે શું કર્યું સાહેબ, લેસન કઈ કર્યું, પાઠ સાંભળ્યા પણ પાઠ વિચાર્યા. એમ જ્ઞાની પુરુષોના પાઠ જે છે આત્મા સંબંધી, એ આત્મા સાંભળો, આત્મા તો જ્ઞાની પુરુષ પાસેથી જ સંભળાય, કઈ બીજો સંભળાવે એમાં કઈ આપણું વળે નહીં. આત્મા સાંભળવો પણ એની બીજું પગથિયું છે કે આત્મા વિચારવો. તેમ કેવું ને સાહેબ, તમે જ વિચારો ને, હવે મારે શું, તમે સંભળાવો તો હવે વિચારો પણ શું. ઓલો એક ભિખારી નીકળ્યો રસ્તા વચ્ચે અને પછી કોકને દયા આવી એટલે બોલાવીને કીધું, લે આ મારે દાળ શાક ને થોડાક ભાત છે. તો કે માં એમ કરીને થોડું પાતર પણ મને આપ, લેવાનું વાસણ પણ મારી પાસે નથી. તો માં ભિક્ષા ભી તેરી ઓર પાતર ભી તેરા, તો સંભળાવ્યું તે અને હવે વિચાર તું, તો તું જ વિચાર ને મને વિચાર ને ક્યાં આટલી બધી તકલીફ આપે છે. સાહેબ તમારે શું કામ છે, એમ ભાઈ તમે તો નિવૃત્ત જ છો, નવરા જ છો. આત્મા વિચારવો, કોને વિચારવાનો છે, જેણે સાંભળ્યો છે એને, જેણે કીધો છે એને વિચારીને કીધું છે, જેણે કીધું છે એને એને વિચાર્યા વિના કીધો છે આત્મા. તો હવે વિચારવાનું કામ કેના તરફ છે, જેને આત્માને ઓળખવો છે, જેને આત્માને પ્રાપ્ત કરવો છે, જેણે આત્માની મુક્તિનો યજ્ઞ માંડ્યો છે, જેને મોક્ષ જોઈએ છે, વિચારવાનું એને છે. એટલે કૃપાળુદેવે કે બીજું કહીએ તેટલું, તને સાંભળાવ્યો સંભળાવ્યો બધું સાંભળ્યો, હવે અમારે કંઈ કહેવા જેવું પણ રહ્યું નથી, તો પછી શું કરવાનું, તો કે કર વિચાર, તો તું વિચાર કર તો પામીશ. અમે સંભળાવવાનું જેટલું હતું એટલું સંભળાવી દીધું. આત્માને જે પ્રકારે કહી શકાય તીર્થંકરે યથાસ્થિત તે પ્રકારે કહ્યો, પણ તીર્થંકરે આત્મા કહ્યો, જ્ઞાની પુરુષોએ કહ્યો, આચાર્યોએ કહ્યો, હવે આ આત્માર્થી જે છે, મોક્ષાર્થી જે છે, મુમુક્ષુ જે છે, જિજ્ઞાસુ છે, એનું કામ શું, વિચારવાનું. અને આપણી તકલીફ શું, આપણી તકલીફ એ કે આપણે સાંભળીને વાતને સમાપ્ત કરીએ છીએ. પૂર્ણ વિરામ. આજે ગયા સત્સંગ સાંભળ્યો, હું તો હંમેશા જ્યારે હોય ત્યારે અચૂક જાઓ, આપણો સત્સંગ કોઈ દી પડે બહુ સારું. પછી શું કરો છો, વિચારવાનું, તો એ બધું બધું પછી ભગવાન ને સોંપી દીધું, બધું સોંપી દીધું. કોને, ભગવાનને. અરે ભગવાનને વિચારવાનું હતું તો વિચારીને મુક્ત થઈ ગયા. તારે મુક્ત થવું છે, એને નથી થવું. હવે આપણે આ બીજી પ્રક્રિયામાંથી છટકી ગયા છીએ બધા. અને જ્ઞાનીઓએ પોકારી પોકારીને કીધું છે કે આ જીવ વિચારતો નથી. જો વિચારે કરીને આ જીવ પાછો વળે તો તથારૂપ જોગ પામીને એક ક્ષણમાં મોક્ષને પામે. 569 માં છે, પણ વિચારની નિર્મળતા કરીને પાછો વળતો જ નથી. કારણ કે વિચાર કરે તો વિચારની નિર્મળતા કરવી પડે ને, આપણે વિચારવું જ. વગર વિચારે ઉલટી દિશામાં કરોડો જોજન કોટ્યાવધી જોજન દોડ્યો જાય છે. અરે જ્ઞાની કે છે, પેલા થોભતો કરો, ઉભો તો રે, વિચારો. પછી કે છે નિધિ ધ્યાસ, બો નિધિ ધ્યાસન, આ શબ્દ દાર્શનિક છે પણ બરોબર પ્રાયોગિક છે. નિધિ ધ્યાસન એટલે અખંડ ચિંતવન, જે વસ્તુને વિચારવું છે એનું ચિંતન સતત ચાલુ થઈ જવું જોઈએ. બધું જ થતું હોય સંસારની અંદર વ્યવહાર ઉદયગત, છતાં પણ ચિંતન તો જે તત્વ વિચાર્યું છે એનું જ થવું જોઈએ. એને માટે આનંદ ગંજીએ કહ્યું, મન મહિલાનું રે વાલા ઉપરે, બીજા કામ કરન તેમ શ્રુત ધર્મે રે મન દ્રઢ કરે, જ્ઞાનાક્ષેપ કવન ધન ધન શાસન શ્રી જિનવર તણો. અરે ભગવાન, તારા શાસનનો તો કોઈ ધન્ય છે. જેમ પ્રતિવત્તા સ્ત્રી, સમગ્ર ચિંતન એનું પોતાના પતિમાં જ હોય છે. સંસારના ગમે તેટલા વ્યવહારના કાર્યો એ કરતી હોય, રસોઈના હોય, સાફસૂફીના હોય, પાણી ભરવાના હોય, છોકરાઓને તૈયાર કરવાના હોય, કુટુંબીજનોની સેવાના હોય, સામાજિક જે કંઈ ફરક એની કર્તવ્ય અદા કરવાનું હોય એ હોય, ગમે તે હોય, પણ એનું એક લક્ષણ છે પતિવ્રતા નારીનું, કે એનું ચિંતન એના ચિત્તમાં જે ગુંજ છે, એક તાર જે સતત ચાલ્યા કરે છે, ધ્વનિ છે જીવનનો, એ છે એના પતિના, એમાં એનું ચિત્ત જોડાયેલું છે, રોકાયેલું છે, એટલે એનું ચિત્ત કોઈ પણ અન્ય પ્રત્યે જતું નથી અને ક્યાંય પણ ઠરીને બેસતું નથી, માત્ર પોતાના પતિ સિવાય. આ જ એના સતની તાકાત છે, એ ધારે ત્યારે અગ્નિ પ્રગટાવી શકે છે. આ એની સતની તાકાત, એની ચિત્તનું આ કેન્દ્રીભૂતપણું છે, આ એની પવિત્રતા છે. એમ જ્ઞાનીઓએ બીજા ઉદાહરણમાં કહ્યું છે, આનંદ ગંજી એક સ્તવન કહ્યું છે કે ભાઈ ગાય વનમાં જાય, ચારે દિશામાં ચારો ચરે, પણ એનું ચિત્ત એના વાછડામાં હોય, જેને વાડામાં બાંધી રાખ્યું છે અને ગાય ચરવા ગઈ છે, તો ગાય પ્રકૃતિના ગમે તેવા સૌંદર્યમાં હોય, ગાયનું ચિત્ત ક્યાં હોય? વાછડામાં. પનિહારી બધી પાણી ભરે અને હળી મળીને સાહેલીઓ સખીઓ મળે, તાલી તપાકા દે, ઘરની વાતો કરે, આડી અવળી મનપસંદ ગમે તે કરે અને હસતી હસતી બધી જાતી હોય, તો પણ એનું ચિત્ત ક્યાં હોય? તો કે ચિત્ત ગાગરડીમાં, એનું ચિત્ત એના બેડા ઉપર હોય. પણ આ બધી વાત થાય છે ને, એ બધી વાત ભલે જે થતી હોય થાય, પણ એનું ચિત્તનું ધ્યાન ક્યારે પણ પોતાના ઘટ ઉપરથી ખસે નહીં. એમ કામીનું ચિત્ત કામમાં હોય, જુગારીનું ચિત્ત જુગારમાં હોય, ગમે ત્યાં ગયો હોય એ જુગારખાનું ગોતી લે, શરાબીનું ચિત્ત નશામાં હોય. આમ જેમ ચિત્ત છે, ચિત્તનો સ્વભાવ છે કે જેમાં મન લાગી ગયું એમાં ગમે તે પ્રવૃત્તિ કરતો હોય, એ ઓફિસમાં બેઠો હોય તો ક્રિકેટ વાળાનું ચિત્ત સેમાં હોય? એનો રસ એમાં હોય તો તરત જ. અચ્છા, શેરબજારીઓ હોય તો ભલે ને કામ કરતો હોય, આપણને એમ થાય કે એટલું બધું કામમાં ગ્રસ્ત છે, એ કામમાં વ્યસ્ત હોય ને તો ફટલી નામ આમ કરીને ગયો, કેટલા ત્યાં શું બજાર કહે કે આઠ સુધી કયો વૈધો કયો ઘટો. આ સતત આ ચિત્તની પ્રવૃત્તિ બાહ્ય પ્રવૃત્તિથી જુદી છે. ચિત્તની પ્રવૃત્તિ એની મેઇન છે, એટલે બીજામાં ઘણી વાર ગડબડ થાય, એટલે આપણે કેવું કે તારું ધ્યાન ક્યાં હતું, મેં કીધું કેમ સાંભળ્યું નહીં, આ વસ્તુ કરવાની હતી આની બદલે આમ કેમ થઈ ગઈ, તો ત્યારે શું હતું? એનું ચિત્ત અન્યત્ર હતું, અહીંયા નહોતું. આ જ્ઞાનીની પ્રવૃત્તિમાં જ્ઞાની કહે છે કે મહિલાનું ચિત્ત સંસારી બાબતની અંદર જો પોતાના પતિમાં છે, તો જ્ઞાનાક્ષેપકવંત જેણે આત્મા સાંભળ્યો છે, જેણે આત્મા વિચાર્યો છે, એનું ચિત્ત સેમાં હોય? આ નિધિ ધ્યાસન એનું. હસતા રમતા પ્રગટ હરી લેખું રે, મન ફળત લેખું રે, મુક્તાનંદનો નાથ વિહારી રે, ઓઘા જીવન દોરી અમારી રે. કેવી વાત, બધે સર્વત્ર જ્ઞાનીઓએ આ મૂકી છે કે એનું સપને જો દર્શન લાદે રે, તેનું મનન બીજે ભામે રે, એક વાર સ્વપ્નમાં પણ જો દર્શન થાય, તો હવે એનું ચિત્ત એનું મન અન્યત્ર ક્યાંય ઠરતું નથી. વિષય તો અનંત છે સંસારમાં, સંગ પ્રસંગ પણ અનંત છે, પણ હવે આનું ચિત્ત એવું એક કેન્દ્રી બન્યું છે, એવું એને ભાવન થયું છે, એવો એનો અંદરનો પ્રેમ ઉપજ્યો છે કે હવે એ વસ્તુ ઉપર જ એનું સતત ચિંતન છે. એ હસતા રમતા સૂતા જાગતા બેઠા ઉઠતા આ પરમાર્થનું ચિંતનનો 133માં પત્રમાં કૃપાળુદેવ લખે છે કે કેવી સ્થિતિ છે. ધર્મ જ જેનું જીવન છે, રોમ છે, રજા છે, માંસ છે, મજા છે, હવે એને ગૂઠવું બેસવું કશું જ ગમતું, ન ગમતું કશું જ નથી, માત્ર એક આ નિધિ ધ્યાસન છે. આજે આનંદને કહ્યું છે એક પ્રકારની મન મહિલાનું રે એ આ છે. ભૃંગી હિલિકાને ચટકાવે તે જગ જૃંગી ભરમર જોવે રે, એ આ દ્રષ્ટાંત છે. પણ દ્રષ્ટાંત તો વ્યવહારનું છે, સંસારનું છે, બહુ મર્યાદિત છે, બહુ ટૂંકું છે, બહુ ક્ષુદ્ર છે. આ કે છે આ દ્વારા અમારે તો બતાવવો છે આત્મા પ્રત્યેનો પ્રેમ, પોતાના સ્વરૂપ પ્રત્યેનો પ્રેમ, અને એ પ્રેમ જ્યાં સુધી પોતાનું સ્વરૂપ નથી પ્રગટ્યું ત્યાં સુધી એ સ્વરૂપ જેને પ્રગટ્યું છે એવા પરમાત્મા પ્રત્યેની એની ભક્તિ, એવા હરિ પ્રત્યેનો એનો પ્રેમ કેવો પ્રેમ? તો કે ગમે તે પ્રવૃત્તિ થતી હોય એ બાહ્યથી ઉદયાધીન, એ પોતે પોતાની યોગ્યતા પ્રમાણે એ પ્રવૃત્તિ થાય એનું બળ ઉદય બળ છે, કર્મ બળ છે, જળ બળ છે, ચેતન બળ એનું રોકાયેલું છે પોતાના સ્વરૂપની ભક્તિમાં. નિધિ ધ્યાસન, આત્મા સાંભળવો, આત્મા વિચારવો, આત્મા નિધિ ધ્યાસવો, દિવસ ને રાત નિસદિન નૈન મે ચૈન ન આવે તબ નરહી નારાયણ પાવે. લાગી છે તેને જ લાગી છે, બ્રાહ્મી લગ્ની જેની લાગે અને જે જાણે છે તે જ જાણે છે, એની વેદના તો જેને લાગી છે એ જ અનુભવે છે. મીરાની લગ્ની, નરસિંહની લગ્ની, સુરદાસની લગ્ની, તુલસીદાસની લગ્ની, ચંદનબાળાની વીર પ્રભુ પ્રત્યેની લગ્ની, સુલસાની વીર પ્રત્યેની લગ્ની, શ્રેણિકની મહાવીર પ્રત્યેની લગ્ની, ગમે તેટલા રાજના કામકાજ ચાલતા હોય પણ શ્રેણિકના ચિત્તમાંથી મહાવીર ખસતા નથી. ક્ષાયિક સંકિતનો ધણી બની ગયો છે એ મગધનો સામ્રાજ્ય, મગધ અધિપતિ, એને નરકનું આયુષ્ય માંડ્યું છે. મૃગયા રમતા રમતા શિકાર કરતા કરતા પણ અનાથી મુનિના સંયોગે એને મહાવીરનો યોગ થયો, અને મહાવીરનો યોગ થયા પછી પ્રભુનું એવું ચિંતન એને સ્મરણમાં લીધું છે કે હવે ગમે તે પ્રવૃત્તિ શ્રેણિકની ચાલે છે તો ભગવાનની કુશળતાના સમાચાર ન મળે ત્યાં સુધી શ્રેણિકની નવકારસી થતી નથી. આવું નિધિધ્યાસનનું બળ છે, આવું નિધિધ્યાસન. દિવસ ને રાત કોઈ પણ પ્રવૃત્તિમાં આત્માનું જ ચિંતન, અને આત્મા પકડાયો નથી ત્યાં સુધી પરમાત્માનું ચિંતન. જેની પાસેથી મેં આત્મા સાંભળ્યો છે, જેના બળથી હું આત્માને વિચારી રહ્યો છું, એના ચિંતનની અંદર જ હવે મારું નિધિ ધ્યાસન થશે. અને એ નિધિ ધ્યાસન જેને હતું એણે મુનિઓને પણ દુર્લભ એવી સમાધિ પ્રાપ્ત કરી, સમાધિ મરણ પ્રાપ્ત કર્યું. કૃપાળદેવે કહ્યું, હે મુનિઓ, મુનિઓને પણ મહામુનિઓને દુર્લભ એવી સમાધિ અવસ્થા સૌભાગ્ય અંત સમયે પ્રાપ્ત કરી. આ સૌભાગ્ય કેવી રીતે નિધિ ધ્યાસન કર્યું? તો કૃપાળુ દેવનો પરિચય થયા પછી એનું ઓળખાણ થયું નદીના પાણીની સાખે. આ સૌભાગ્યને હવે રાજ સિવાય બીજા કોઈનું સ્મરણ ન હો. અંત સમયે પેલા અંબાલાલ કે છે સજાત્મ સ્વરૂપ, અંબાલાલ બંધ રાખો બોલો, મારો ઉપયોગ ત્યાં જાય છે, મને તો આ સજાત્મ ચૈતન્ય સ્વરૂપ સ્વામીનું જ સ્મરણ છે, એ સિવાય બીજે ક્યાંય મારું ચિત્ત અત્યારે જોડાયેલું નથી. એટલે વિક્ષેપ કરનાર જે હોય રૂમની બહાર નીકળી જાઓ, મારે કોઈનું કામ નથી. કોઈ સમાધિ મરણની વાત કરવી છે આપણે, પણ સમાધિ મરણ કેવી રીતે થાય, ચિત્તની અવસ્થા શું હોય, અન્ય કોઈ સંસારનો સંબંધ ત્યાં એને ખપતો નથી, પસંદ નથી, સ્વીકાર્ય નથી. આપણે તો હોય તો મોટો આવી ગયો, નાનો આવી ગયો, ફલાણા આવી ગયા, સતત મરે ત્યાં સુધી ચિંતા છે નહીં સંસારના સંબંધની. રાગ સિવાય બીજું કઈ મનમાં નથી. અને મરી જાય પછી કે બાપુજીને સમાધિ મરણ છે, બાપુજી જિંદગી સુધી જ કરતા હતા, આ આવ્યો કે નહીં, આનું આમ કર્યું કે નહીં. લૌકિક ભાષા જુદી છે અને પરમાર્થની અંદરનું અર્થઘટન જુદું છે. નિધિ ધ્યાસન જો આત્માનું ન થાય, પરમાત્માનું ન થાય, તો સમાધિ સંભવે નહીં. ચિત્તની અંદર બીજો વિષય આવી જાય અને ચિત્તમાં આત્મા સિવાય બીજો વિષય આવે એ સમાધિનું કારણ બની શકે નહીં. જેને જે કહેવું હોય પછી કહીએ, ફૂલડા ચડાવવાની છૂટ, વાસ્તવિકતા શું છે એ સમજવું પડે. આત્મા નિધિ ધ્યાસવો, પછી કહ્યું અનુભવો. જો અનુભવ કેટલામી શ્રેણી થઈ? ચોથી. આત્મા સાંભળવો, પૂરેપૂરો આત્મા જ, આત્મ સ્વરૂપ પદાર્થે તીર્થંકરે જે રીતે કહ્યો છે તે જ વક્તવ્યપણે કહી શકાય તે એવો આત્મા અનુભવીને કહ્યો છે, યથા તથ્ય. પછી આત્માને વિચારવો, જેમ જ્ઞાનીઓએ કહ્યો છે એમ વિચારવાનો, મતિ કલ્પનાનો ત્યાગ કરીને વિચારવો. હવે શ્રુત જ્ઞાન લેવું છે તો મતિના યોગ વિશુદ્ધ કરવા, ચિત્તની વિશુદ્ધિ કરવી, આપણી કલ્પનાઓ, આપણી માન્યતાઓ, આપણું અજ્ઞાન, આપણી માની લીધેલી બધી ભ્રમણાઓ એને બાજુ પર રાખી અને આ જ્ઞાની પુરુષોએ આત્મા જેમ કીધો છે તેમ વિચારવું. અને એ વિચારીને એને નિધિ ધ્યાસ બોલે છે, સતત એવા આત્માનું ચિંતન કરવું. પણ અરૂપી આત્મા ગુણથી ને લક્ષણથી હજુ જ્યાં સુધી આપણને અનુભવ નથી ત્યાં સુધી પકડાતો નથી, કઈ વાંધો નથી. આત્મા નથી પકડાયો ત્યાં સુધી પરમાત્માને પકડ, કારણ કે પરમાત્મા એ પ્રગટ આત્મા છે. એવો સત્પુરુષ, એવો જ્ઞાની પુરુષ, એવા કેવડી, એવા અરિહંત, એવા સિદ્ધ, આ બધા આત્માના પ્રગટ સ્વરૂપ છે.
ચૈતન્ય જ્યોતિ તે સમે ભાસે અનુપમ આ અહો, તે એક સર્વોત્કૃષ્ટ જગમાં સર્વદા જયમંત હો.
કેવી ચૈતન્ય જ્યોતિ છે પરમાત્માની, જેને આત્મા પ્રગટ છે એવા પુરુષોની ચૈતન્ય જ્યોતિ કેવી.
ભગવાનના દર્શન માત્રથી જીવો સંકેતને પામે છે.
તારા દર્શન માત્રથી દેવ બ્રહ્મણા ભાંગી.
આ રત્નરાજ શ્રીમદ રાજચંદ્રના દર્શન કરવા માટે રાજસ્થાનથી વિહાર કરીને ચૈત્ર મહિનામાં દોડતા આવે છે, સિદ્ધપુર સુધી પહોંચે છે. રોજના 40-40 કિલોમીટર વિહાર કરે છે, બરબરતી ધરતીની અંદર મરુભૂમિમાં મારવાડે સિદ્ધપુર સુધી પહોંચે છે. ગુજરાતમાં આંગણે અને સમાચાર મળે છે કે પ્રભુનો દેહ છૂટી ગયો રાજકોટમાં. હવે મારે પ્રભુનું ઓળખાણ કેવી રીતે કરવું હું જોઈ નહીં શકું. આ ચૈતન્ય જ્યોતિને, આ ચૈતન્ય સ્વરૂપને લઘુરાજ સ્વામી એના અંતેવાસી છે એની પાસે કેવા હતા શ્રીમદ એનું મૂળ સ્વરૂપ કહો. અને લઘુરાજ સ્વામીએ પરમ કૃપાળુ દેવને સાક્ષાત્કાર કર્યા છે, એટલે એણે આત્માને જેવા એમને ઓળખાતા એવા ઓળખ્યા. એટલે એણે પદ રચ્યા, એ પદમાં કહ્યું કે મને પરમાત્માનું દર્શન થયું, મને શ્રીમદનું દર્શન થયું. એક પદમાં લખ્યું આ તારા દર્શન માત્ર થી જે, બીજામાં પણ લખ્યું કોણ ઉતારે પાર રાજે બી ને કૌન સુધાર કાર, એમાં લખ્યું કે મને સપનામાં ગુરુ રાજે આવીને દર્શન આપ્યા. દર્શન થયું, દર્શન થયું છે જ્ઞાનીના દેહનું નહીં, જ્ઞાનીના સ્વરૂપનું દર્શન. એ સ્વરૂપનું દર્શન એ આત્માના ગુણ લક્ષણ વેદ આ બધા જે કઈ કીધા, આવા પુરુષોએ પ્રાપ્ત પુરુષોએ કહ્યા એને પરમાત્મા સ્વરૂપનું દર્શન. મને ખબર નથી કોઈ કેશો મહાવીર કેવા હશે, મહાવીર કેવા હશે મને ખબર નથી, મેં જોયા નથી. પરંતુ પરિપૂર્ણ આત્માનું સ્વરૂપ સાંભળ્યા પછી આ પરિપૂર્ણ આત્મા એક માર્ગ, આ સર્વજ્ઞ એક માર્ગ, આ અરિહંત એક માર્ગ, આ કેવડી એક માર્ગ, આ જીવ એક માર્ગ. આમ જીવ લક્ષણના આધારે સ્વરૂપને પરમાત્માના સ્વરૂપનો વિચાર કરી અને સ્વસ્વરૂપના સાક્ષાત્કાર સુધી આ જાય છે. આ ધ્યાનની પ્રક્રિયા છે, આ આત્મ સાક્ષાત્કારની પ્રક્રિયા છે. અનુભવો ચોથી વાત, નિધિ ધ્યાસન જયારે થાય દિને રાતની ચિંતા લે. આપણે તો કહીએ કે બસ મંદિરમાંથી ગયા એટલે બધું ભૂલાઈ ગયું, તો આત્મપ્રાપ્તિ નહીં. બધું ભૂલાઈ જાય ભલે ભૂલાઈ જાય, પણ આત્મા ઘડીભર પણ વિસરાય એવી સ્થિતિ જયારે આપણી થાય, એવો અજંકો, એવી અશાંતિ, એવી બેચેની જ્યાં સુધી જાગે નહીં, એવો તલસા જ્યાં સુધી આત્મપ્રાપ્તિનો જાગે નહીં. પુરુષને મેળો અને હવે મારે આની સાથે ઓળખાણ કરીને આત્મા આને પાસેથી પ્રાપ્ત કરવો છે, આવું જ્યાં સુધી અનુસંધાન જાગતું નથી, ઝૂરણા થતી નથી. કૃપાનું તો એ લખ્યું છે એને વિશે, ઝૂર્યા વિના એક સ્થિતિ નિધિ ધ્યાસનની આપણે કરતા ન હોઈએ તો આત્મા ક્યાંથી પ્રાપ્ત થાય? તો વાતચીતમાંથી પ્રાપ્ત થાય, વાતોના તળાટા માર્યું, એનાથી આત્મા ન મળે. નિધિ ધ્યાસનો પછી અનુભવો. જો એક એક પ્રવૃત્તિ કરવામાં આવે કેટલી, એક એક પ્રવૃત્તિ કઈ, સાંભળો વિચારો નિધિ ધ્યાસન કરો અનુભવ, સાંભળો વિચારો નિધિ ધ્યાસન કરો અનુભવ. આ સ્પષ્ટ એના પગથિયા છે, આ ક્રમિક વિકાસ છે, આ શ્રેણી છે આત્મા. તો આ સાંભળી લીધી છે કે એ જો એક જ પ્રવૃત્તિ કરવામાં આવે તો જીવ તરી પાર પામે એવું લાગે છે. તો શું થાય? જીવ તરી જાય અને તરીને શું થાય? પાર એ ડોમડિયા સમજાય એવી ત્યારે બધું ગોઠવાય વિક્ષેપ નહીં. જો એક પ્રવૃત્તિ કરવામાં આવે તો જીવ તરી પાર પામે એવું લાગે છે. એક જ પ્રવૃત્તિ કરવાની વાક્યા મૂકી છે. કઈ પ્રવૃત્તિ કરવી, શું કરવું, કયું તપ કરવું, કયું વ્રત કરવું, કઈ સાધના કરવી, કયું ધ્યાન કરવું, એક જ પ્રવૃત્તિ શબ્દ મૂક્યો છે. તો આત્માને સાંભળવો, આત્માને વિચારવો, આત્માને નિધિ ધ્યાસવો અને આત્માને બેસે છે વાત. હવે આ કેટલી કઠિન છે? કેટલી સરસ વાત મૂકી છે. કેવી રીતે જીવ આત્મ સ્વરૂપની પ્રાપ્તિ કરી શકે અને એને આત્મજ્ઞાનીના આશ્રયથી આ બધી વાત છે. મોક્ષ માર્ગમાં બે પ્રકારના જીવોની પ્રવૃત્તિ ઘટે છે, એક આત્મજ્ઞાનીની અને બીજા આત્મજ્ઞાનીના આશ્રય. હવે જેને આત્માનું કોઈ સ્વરૂપ જાણ્યું નથી એ જ્ઞાનીનો આશ્રિત એને થવું જોઈએ, એને આશ્રય લેવો જોઈએ. આશ્રય કોણ? આત્મજ્ઞાની. અને આશ્રય લઈને પ્રવૃત્તિ શું કરવી? તો કે આત્માને સાંભળવો, આત્માને વિચારવો. સાંભળો એક પ્રકાર અને વિચારવો બીજી પ્રકાર. જે સાંભળ્યું છે તે જ વિચારવામાં, અને જે વિચાર્યું છે તેનું ચિંતન કરવું, અખંડ ચિંતન, અને એનો જ અનુભવ કરવા પ્રયત્ન, એનો જ અનુભવ કરવા પ્રયત્ન. તો કે છે જીવ તરી પાર પામે એવું લાગે છે. બાકી તો જો આ ન કરીએ, આ ન થાય, તો કે જે બાકી તો માત્ર કોઈ તીર્થંકર જેવા જ્ઞાની વિના સર્વને આ પ્રવૃત્તિ કરતા કલ્યાણનો વિચાર કરવો અને નિશ્ચય થવો તથા આત્મ સ્વસ્થતા થવી દુર્લભ છે. જો આ પ્રવૃત્તિ ન હોય તો, આ પ્રવૃત્તિ ન હોય અને સર્વને આ પ્રવૃત્તિ, બીજામાં આ પ્રવૃત્તિ એટલે કઈ? સંસાર, સંસારની પ્રવૃત્તિ, મારું તારું, મારા તમારા, સંસારનો વ્યવહાર, દ્રશ્ય પ્રપંચ, આ બધી પ્રવૃત્તિ. આ પ્રવૃત્તિને કરતા કલ્યાણનો વિચાર કરવો કે હું મારું ઘર સાજું રાખું, ધંધો સારો રાખું, કુટુંબ બાર બચ્ચા બધાનું આર્થિક કલ્યાણ, અહિત કલ્યાણ, ધનની પ્રાપ્તિ, સમૃદ્ધિની પ્રાપ્તિ, માનની પ્રાપ્તિ, પદની પ્રાપ્તિ, આ બધું જ કરું, આ બધું જ કરું અને કલ્યાણનો વિચાર કરું. આ બધું કરતા કરતા મારું કલ્યાણ, મારો સંસાર હર્યો ભર્યો રહે અને મારું કલ્યાણ થાય, મારો સંસાર ફૂલે ફાલે અને મારું કલ્યાણ થાય, આત્મકલ્યાણ. મારો સંસાર વધતો રહે, વિસ્તાર વધતો રહે, પ્રભાવ વધતો રહે અને મારું આત્મકલ્યાણ થાય. કૃપાળુ દેવી છે, શક્યતા નથી. એક પ્રકારના જીવની શક્યતા એટલે છે કે કદાચ કંઈ થાય તો તીર્થંકર જેવો જ્ઞાની હોય એ સંસારમાં રહીને કદાચ આત્મકલ્યાણ કરી શકે. માત્ર શબ્દ મૂકી બાકી તો, બાકી તો સર્વને એટલે તીર્થંકરને બાદ કરતા બધાય.